શરૂઆતના સંગીત પછી ઉત્સાહભેર એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. કવિતા સાંભળતી વખતે કે એમ કહો કે નાટક જોતી વખતે આપણને જે એકદમ ગહન અનુભૂતિ થાય છે, ક્યારેક આનંદની હોય, ક્યારેક કરુણાની, ક્યારેક વળી વીરતાની,
હા,
એને જ આપણી ભારતીય પરંપરામાં રસ કહે છે. પણ આ રસ ખરેખર છે કેટલા? શું આ સંખ્યા નક્કી છે કે પછી એમને એમ સમય સાથે બદલાતી રહી છે? આજે આપણે આજ, મને લાગે છે કે બહુ રસપ્રદ સવાલ છે, એની ઊંડી વાત કરીશું આપણા જે સ્રોતો છે એના આધારે.
શાંત સ્પષ્ટ સ્વરે બિલકુલ. રસની સંખ્યાનો પ્રશ્ન તો જુઓ, ભારતીય કાવ્યશાસ્ત્રમાં સદીઓથી ચર્ચાતો આવ્યો છે.
ખરું ને?
શું ભરતમુનિએ જે નક્કી કર્યા 8 રસો એ જ અંતિમ છે, કે પછી વિચારકોએ તેમાં નવા રસો ઉમેર્યા?
હા.
અને જો ઉમેર્યા હોય તો શા માટે, કયા આધારે? આજની આપણી ચર્ચા આજ વિકાસ અને કહો કે થોડો વિવાદ પણ એના પર કેન્દ્રિત રહેશે.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના બિંદુથી, જ્યાંથી આખી ચર્ચા શરૂ થઈ.
ભરતમુનિ.
હા, ભરતમુનિ અને એમનું નાટ્યશાસ્ત્ર. ચાલો આ રસયાત્રાનો પ્રારંભ કરીએ. તો ભરતમુનિ, જેમણે આપણે ભારતીય નાટ્ય અને કાવ્યશાસ્ત્રના પિતામહ કહી શકીએ,
બરાબર,
એમણે પોતાના નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં મુખ્યત્વે કેટલા રસની વાત કરી હતી શરૂઆતમાં?
હા, તો ભરતમુનિએ મુખ્ય 8 રસ ગણાવ્યા હતા.
8.
હા. શૃંગાર એટલે કે પ્રેમ કે સૌંદર્યનો ભાવ, પછી હાસ્ય, કરુણ, રૌદ્ર એટલે ક્રોધ, વીર, ભયાનક, બિભત્સ એટલે જુગુપ્સા કે ઘૃણાનો ભાવ, અને અદ્ભુત એટલે વિસ્મય. આ 8 મુખ્ય રસ, અને એમણે આ મુખ્યત્વે નાટ્યના સંદર્ભમાં સ્થાપિત કર્યા.
અને આ રસ મતલબ ઉત્પન્ન કેવી રીતે થાય, એની કોઈ પ્રક્રિયા સમજાવી હતી એમણે?
હા, ચોક્કસ. એમણે તો આખું રસ સૂત્ર આપ્યું છે. એમણે કહ્યું કે આપણા મનમાં, માનવ મનમાં કેટલાક સ્થાયી ભાવો હોય છે.
સ્થાયી ભાવો?
હા, સ્થાયી એટલે કે જે લગભગ કાયમ રહે. જેમ કે પ્રેમ એટલે રતિ, હાસ્ય એટલે હાસ, પછી શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય.
અચ્છા.
આ જાણે આપણા મનમાં સૂતેલા હોય સુષુપ્ત અવસ્થામાં.
બરાબર.
પણ જ્યારે નાટકમાં કે કાવ્યમાં અમુક યોગ્ય કારણો રજૂ થાય, જેને વિભાવ કહેવાય.
વિભાવ.
હા. પછી પાત્રો જે શારીરિક ચેષ્ટાઓ કરે એ અનુભાવ, અને કેટલાક ક્ષણિક મનોભાવો આવે ને જાય એ વ્યભિચારી ભાવો.
ઓકે.
આ બધા જ્યારે ભેગા થાય ત્યારે પેલો સ્થાયી ભાવ જાગે, એને પોષણ મળે અને એ આસ્વાદ્ય બનીને રસ રૂપે અનુભવાય.
અરે વાહ. એટલે કે આપણા અંદર રહેલી જે મૂળભૂત લાગણીઓ છે એ જ યોગ્ય ઉત્તેજના મળે એટલે રસ બની જાય.
બરાબર.
જેમ પેલી માટીમાં સુગંધ તો હોય જ, પણ પાણી છાંટો ત્યારે મહેકી ઉઠે, એવું કંઈક?
એકદમ સરસ ઉદાહરણ, બરાબર સમજ્યા. આ સ્થાયી ભાવો એ આપણી મૂળભૂત ભાવનાત્મક પ્રકૃતિ છે, અને વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવો એ એને જગાડનારા અને પોષનારા તત્વો છે. આ સંયોજનથી જ રસની નિષ્પત્તિ થાય છે.
તો આ થઈ 8 રસની વાત, પણ આપણે તો સામાન્ય રીતે 9 રસ એવો શબ્દ સાંભળીએ છીએ.
હા, બહુ પ્રચલિત છે.
હા, તો આ 9મો રસ કયો અને ક્યારે ઉમેરાયો? શું એ ભરતમુનિના સમયમાં નહોતો? એ વિશે શું માહિતી છે, જિજ્ઞાસા?
જુઓ, આ 9મો રસ છે શાંત રસ. હવે એના મૂળ નાટ્યશાસ્ત્રમાં શોધવા જઈએ તો કેટલાક છૂટાછાયા ઉલ્લેખો મળે છે ખરા.
અચ્છા.
પણ ઘણા વિદ્વાનો એમ માને છે કે એ પાછળથી ઉમેરાયેલો છે. ભરતમુનિ પછીના જે આચાર્યો થયા, ખાસ કરીને ઉદ્ભટ જેવા, અને વિશેષ તો અભિનવગુપ્ત, જે મહાન ચિંતક ગણાયા.
હા, અભિનવગુપ્તનું નામ તો બહુ મોટું છે.
બરાબર. એમણે શાંત રસનો ખૂબ ભારપૂર્વક સ્વીકાર કર્યો અને એને 9મા રસ તરીકે સ્થાપિત કર્યો.
શાંત રસ, એનો સ્થાયી ભાવ શું ગણાય અને એનો અર્થ શું થાય, મતલબ શાંતિ?
હા, શાંત રસનો સ્થાયી ભાવ શમ અથવા નિર્વેદ ગણવામાં આવ્યો છે.
શમ, નિર્વેદ.
શમ એટલે મનની એકદમ શાંતિ, વિકારોનો અભાવ, અને નિર્વેદ એટલે સંસાર પ્રત્યેની થોડી ઉદાસીનતા, તત્વજ્ઞાનથી જન્મેલો વૈરાગ્ય ભાવ કહી શકાય.
ઓહો.
અભિનવગુપ્ત તો એને મોક્ષ સાથે અને આત્માના શુદ્ધ સ્વરૂપ સાથે પણ જોડે છે.
શમ, નિર્વેદ, વૈરાગ્ય, આ બધું સાંભળીને તો લાગે કે આ થોડું ગંભીર છે, થોડું ફિલોસોફિકલ જેવું.
હા.
તો શું આવી સ્થિતિમાં પણ રસ એટલે કે પેલો આસ્વાદ, આનંદ એ મળી શકે? એમાં રસિકતા ક્યાંથી આવી? મને થોડી શંકા થાય છે, થોડી શંકા.
હળવું સ્મિત. ના ના, સવાલ ખૂબ જ સ્વાભાવિક છે. પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો તત્વજ્ઞાનની સૂકી વાતો છે, એમાં કાવ્યાનંદ ક્યાંથી મળે?
બરાબર.
પરંતુ જરા ઊંડા ઉતરીએ તો સમજાશે. જુઓ, શમ કે નિર્વેદ પણ માનવ મનની એક અત્યંત મહત્વની અને સ્થાયી અવસ્થા છે. ક્યારેક ને ક્યારેક તો અનુભવાય જ.
હા, એ વાત સાચી.
જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ થાય, સંસારના સુખ દુઃખથી પર થવાની ભાવના જાગે, આત્મિક શાંતિની જે ખોજ છે, આ બધું નિર્વેદમાંથી જન્મે છે. શું આ અનુભવ પોતે આસ્વાદ્ય નથી? કદાચ હોય, ઘણા માટે તો આ પરમ આનંદની સ્થિતિ છે. એટલે એને સ્થાયી ભાવ ગણીને શાંત રસનો સ્વીકાર કરવો એ તાર્કિક તો ઠેરે જ છે.
પણ એને નાટકમાં કેવી રીતે બતાવવું? શૃંગાર કે વીર રસની જેમ એનો અભિનય કેવી રીતે થાય? કોઈ પાત્ર સ્ટેજ પર આવીને શૂન્ય મનસ્ક થઈને બેસી રહે તો પ્રેક્ષકોને કદાચ કંટાળો ના આવે.
હળવી રમૂજ. સાચી વાત છે, નાટકમાં શાંત રસનો અભિનય કરવો અને પ્રેક્ષકોને જકડી રાખવા એ થોડો પડકાર તો છે જ.
હા,
એટલે જ કદાચ ભરત મુનિએ નાટ્યના સંદર્ભમાં એના પર ઓછો ભાર મૂક્યો હોય એવું બની શકે.
શક્ય છે.
પરંતુ કાવ્યમાં તેનો આસ્વાદ વધુ સહજ છે, કારણ કે કાવ્ય આપણે મોટે ભાગે એકાંતમાં મનની શાંત અવસ્થામાં માણીએ છીએ.
બરાબર.
દાખલા તરીકે કાલિદાસનું રઘુવંશ છે. એમાં જ્યારે રાજા રઘુ બધું જ દાન કરીને પુત્ર અજને રાજગાદી સોંપી દે છે અને યોગ દ્વારા શરીર ત્યાગવાની તૈયારી કરે છે.
હા, એ પ્રસંગ.
એ પ્રસંગના વર્ણનમાં શાંત રસની ખૂબ ઉત્તમ અનુભૂતિ થાય છે. એ શ્લોકો વાંચીને વાચક પણ જાણે એ જ નિર્લેપતા અને શાંતિનો અનુભવ કરવા લાગે.
ઓકે, તો આ રીતે આઠમાંથી નવ રસ થયા. અને આ ઉમેરાથી એ પણ સાબિત થયું કે રસની સંખ્યા કોઈ પથ્થરની લકીર નથી.
બરાબર.
વિચારકો એમાં ફેરફાર કરી શકે છે, નવું ઉમેરી શકે છે. આ પોતે જ એક મહત્વનો મુદ્દો છે, નહીં?
બિલકુલ. આ જ દર્શાવે છે કે આપણું કાવ્યશાસ્ત્ર એક જીવંત પરંપરા છે, કોઈ બંધિયાર નિયમોનો સમૂહ નથી.
જો શાંત રસ ઉમેરાઈ શક્યો તો પછી શું બીજા પણ રસો ઉમેરવાના પ્રયાસો થયા? કારણ કે ક્યારેક અમુક બીજા નામો પણ સાંભળવા મળે છે. પ્રયાન, ઉદાત, ઉદ્ધત, વત્સલ, આ બધાનું શું?
હા હા, શાંત રસનો સ્વીકાર થયો ને પછી તો જાણે એક રસ્તો ખુલ્યો, એટલે રસની સંખ્યા વધારવાના બીજા પ્રયાસો પણ થયા.
અચ્છા.
જુદા જુદા આચાર્યોએ પોતપોતાના મત મુજબ નવા રસોની કલ્પના કરી. જેમ કે આચાર્ય રુદ્રઠ હતા, એમણે પ્રયાણ રસ સૂચવ્યો.
પ્રયાણ ઈશ્વરના પર આધારિત.
એ મિત્રતા કે સ્નેહભાવ પર આધારિત હતો. પછી ભોજરાજા થયા, જે પોતે મોટા વિદ્વાન હતા.
હા, ભોજરાજાનું નામ તો સાંભળ્યું છે.
એમણે પોતાના ગ્રંથો સરસ્વતી કંઠાભરણ અને શૃંગાર પ્રકાશમાં તો રસની સંખ્યા ઘણી વધારી દીધી. એમણે ઉદાત્ત રસ કહ્યો.
ઉદાત્ત?
હા, જેનો સ્થાયી ભાવ શ્રેષ્ઠતા કે ગૌરવનો ભાવ ગણાવ્યો. અને બીજો કહ્યો ઉદ્ધત, જેનો સ્થાયી ભાવ ગર્વ કે અહંકાર ગણાવ્યો.
ઓકે, અને વત્સલ રસ, એ તો સંતાન પ્રત્યેના પ્રેમ સાથે જોડાયેલો છે ને?
બરાબર. વત્સલ રસની વાત આચાર્ય વિશ્વનાથે કરી એમના સાહિત્ય દર્પણ ગ્રંથમાં, અને એમણે તેને દસમા રસ તરીકે સ્થાન આપ્યું.
દસમો રસ?
હા, એનો સ્થાયી ભાવ વત્સલતા, એટલે કે સંતાન પ્રત્યેનો જે નિર્મળ સ્નેહ હોય તે. અને એટલું જ નહીં, કેટલાક વિદ્વાનોએ તો આ ઉપરાંત પણ કાર્પણ્ય એટલે કે દીનતા, લોલ્ય એટલે લોલુપતા, માધુર્ય, ભક્તિ, શ્રદ્ધા આવા ભાવોને પણ રસ તરીકે ગણાવવાની દરખાસ્તો કરી.
બાપરે, આ તો જો એમ ચાલતું રહે તો જેટલી લાગણીઓ છે એટલા રસ બની જાય.
હળવી રમૂજ.
હા, એવું જ થાય. તમે અગાઉ જે ટીકાકાર નમી સાધુનો ઉલ્લેખ કર્યો હતો, એમનો કટાક્ષ સાચો લાગે છે કે કોઈ પણ ચિત્તવૃત્તિ પોષાઈને રસ બની શકે.
હા, એમણે કટાક્ષ કર્યો જ હતો.
તો પછી કોઈ માપદંડ ખરો કે નહીં, કયો ભાવ રસ બની શકે અને કયો નહીં? કંઈક તો નિયમ હોવો જોઈએ ને?
બરાબર. આ જ મુદ્દો શાસ્ત્રીય ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. અહીં જ મતભેદ ઉખડા થાય છે.
હા,
મુખ્ય માપદંડ એ છે કે જે ભાવ પરથી રસ બને છે તે સ્થાયી હોવો જોઈએ, વ્યભિચારી કે જેને સંચારી પણ કહે છે એ નહીં.
સ્થાયી અને વ્યભિચારી ભાવ, આ બે વચ્ચે મૂળ તફાવત શું છે? જરા ફરીથી સ્પષ્ટ કરશો?
ચોક્કસ. જુઓ, સ્થાયી ભાવ એટલે એવો ભાવ જે આપણા ચિત્તમાં વાસના રૂપે એક મૂળભૂત વૃત્તિ તરીકે લગભગ કાયમ રહે છે, ભલે એ હંમેશા જાગૃત ન હોય.
જેમ કે
પેલું કહ્યું તેમ, પ્રેમ, રતિ, હાસ્ય, હાસ, શોક, ઉત્સાહ વગેરે આ જ મુખ્ય રસનો આધાર બને છે.
બરાબર.
જ્યારે વ્યભિચારી કે સંચારી ભાવો ક્ષણિક હોય છે, ટેમ્પરરી, એ કોઈ એક સ્થાયી ભાવને પોષવા માટે આવે અને જતા રહે, જેમ પાણીમાં લહેરખી આવે ને જાય.
અચ્છા.
દાખલા તરીકે
ચિંતા, ગ્લાની, શંકા, હર્ષ, ગર્વ, નિર્વેદ, જ્યારે તે વૈરાગ્ય સિવાયના અર્થમાં હોય, આવા તો 33 જેટલા વ્યભિચારી ભાવો ગણાવાયા છે.
33? ઓકે. એટલે જેમ કે વીર રસ છે, એનો સ્થાયી ભાવ ઉત્સાહ છે.
હા.
પણ એની સાથે ક્ષણિક ગર્વ આવી શકે, હર્ષ આવી શકે, અમર્ષ એટલે કે અસહિષ્ણુતા જેવું આવી શકે. આ બધા વ્યભિચારી ભાવો થયા જે મુખ્ય ઉત્સાહને પોષે. એકદમ બરાબર સમજ્યા. હવે જો આપણે ગર્વ જેવા વ્યભિચારી ભાવને જે સ્થાયી માની લઈએ અને એના પરથી ભોજી જે સૂચવ્યો ઉદ્ધત રસ એ ગણવા લાગીએ,
તો
પછી ચિંતા પરથી અલગ રસ, શંકા પરથી અલગ રસ, ગ્લાની પરથી અલગ રસ, એમ બધા 33 વ્યભિચારી ભાવો પરથી અલગ અલગ રસ બનાવવા પડે, એની કોઈ સીમા જ ન રહે.
હા, એ તો અનંત થઈ જાય.
બરાબર. વિશ્લેષણ એટલે પહેલો અને મુખ્ય માપદંડ એ કે ભાવ સ્થાયી હોવો જોઈએ.
અને બીજો કોઈ માપદંડ?
બીજો માપદંડ એ કે તે ભાવમાં એવી ઉત્કટતા હોવી જોઈએ, એવી વ્યાપકતા હોવી જોઈએ અને એવી આસ્વાદ્યતા હોવી જોઈએ કે તે ભાવકને તન્મય કરી શકે, ચિત્તને દ્રવિત કરી શકે. હવે તમે જ વિચારો, શું કાર્પણ્ય એટલે કે દીનતા કે લોલ્ય એટલે કે લોલુપતા, આવા ભાવોમાં એવી સર્વજન સ્વીકાર્ય અને ઊંડી આસ્વાદક ક્ષમતા છે જે શૃંગારમાં, કરુણમાં કે વીર રસમાં છે?
ના, કદાચ નહીં.
મોટાભાગના વિદ્વાનો આનો જવાબ નામાં જ આપે છે. આ કારણે જ પેલા ઉદ્દાત, ઉદ્ધત, પ્રયાન જેવા જે સૂચવાયા હતા રસો, એમને બહુ વ્યાપક સ્વીકૃતિ મળી નહીં.
ઓકે, આ સ્પષ્ટ થયું. પણ તો પછી વત્સલ અને ભક્તિરસનું શું? એ બને તો ઘણા અંશે સ્વીકારાયા છે, ખાસ કરીને પાછળના સમયમાં, અને આપણા સાહિત્યમાં તો ખૂબ જોવા મળે છે.
હા, એ વાત સાચી છે.
તો શું એ ખરેખર શૃંગારથી અલગ છે? કારણ કે જુઓ તો એ બંનેનો મૂળ ભાવ પણ રતિ જ છે ને, પ્રેમ કે સ્નેહ.
હા, મૂળ ભાવ રતિ જ છે.
સંતાન પ્રત્યેનો સ્નેહ એ વત્સલ અને દેવ પ્રત્યેનો સ્નેહ એ ભક્તિ. તો પછી શૃંગાર, વત્સલ, ભક્તિ આ ત્રણેયને અલગ રસ ગણવા, કે પછી એ શૃંગારના જુદા જુદા પ્રકારો છે? આ થોડું ગૂંચવણભર્યું લાગે છે મને. ઊંડો પ્રશ્ન.
ના ના, મુદ્દો ખૂબ જ મહત્વનો છે અને એના પર ઘણી ચર્ચા થઈ છે. તાત્વિક રીતે જોઈએ ને તો તમે સાચા છો.
અચ્છા.
શૃંગાર, જેનો સ્થાયી ભાવ દાંપત્ય કે પ્રિયજન વિષયક રતિ છે, વત્સલ સ્થાયી ભાવ સંતાન વિષયક રતિ, અને ભક્તિ સ્થાયી ભાવ દેવ વિષયક રતિ, આ ત્રણેયનું મૂળ તો રતિ જ છે. પ્રેમ, સ્નેહ, આસક્તિ, ફરક માત્ર આલંબનનો છે.
આલંબન, એ શબ્દ ફરી આવ્યો, એનો અર્થ શું?
આલંબન વિભાવ એટલે જેના પ્રત્યે ભાવ જાગે તે વ્યક્તિ કે વસ્તુ, જેના આધારે ભાવ ટકેલો છે.
ઓકે.
શૃંગારમાં આલંબન કોણ હોય? નાયક કે નાયિકા. વત્સલમાં સંતાન અને ભક્તિમાં
ઈષ્ટદેવ.
સમજાયું? આલંબન જુદું છે.
હા.
મૂળ ભાવ રતિ જ, પણ તે કોના તરફ નિર્દેશિત છે, કોના માટે છે તે બદલાય છે.
પણ જો મૂળ ભાવ એક જ હોય રતિ, તો પછી ભરત મુનિની જે વ્યાપક વ્યાખ્યા હતી શૃંગારની, એ પ્રમાણે આ બધાને શૃંગાર હેઠળ જ કેમ ન ગણી લેવા? એમણે તો કહ્યું હતું ને કે જગતમાં જે કાંઈ પવિત્ર, દર્શનીય, ઉજ્જવળ છે તે શૃંગાર છે.
હા, કહ્યું હતું.
તો એ વ્યાખ્યામાં તો વત્સલતા અને ભક્તિ પણ આવી જાય ને?
સૈદ્ધાંતિક રીતે આવી શકે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ થયું શું કે વ્યવહારમાં અને પરંપરામાં શૃંગાર શબ્દ મુખ્યત્વે દાંપત્ય પ્રેમ અને તેના જે શારીરિક પાસાઓ છે એની સાથે એટલો બધું રૂઢ થઈ ગયો.
હા, એ વાત છે.
કે પછી એને સંતાન કે દેવ પ્રત્યેના પ્રેમ માટે વાપરવો ઘણાને યોગ્ય ન લાગ્યો. ઘણા જૂના આચાર્યો હતા, જેમ કે મમ્મટ, એ સંતાન કે દેવ વિષયક રતિને પૂર્ણ રસ માનવાને બદલે તેને ભાવધ્વનિ કહેતા.
ભાવધ્વનિ, એવડી શું? રસથી નીચેનું સ્થાન?
હા, એમ કહી શકાય. એમના મતે એ ભાવની સુંદર અભિવ્યક્તિ છે, પણ એમાં રસ જેવી સંપૂર્ણ તન્મયતા અને ચિત્તને પીગળાવવાની ક્ષમતા એટલે કે ચિત્ત દ્રાવકતા એટલી નથી. એમની દલીલ એવી હતી કે દાંપત્યરતિમાં જે ઉત્કટતા છે, જે તીવ્રતા છે, જે લોકવ્યવહારિક અનુભૂતિ છે, તે સંતાન કે દેવ વિષયક રતિમાં એ જ પ્રકારે નથી હોતી. એટલે એને માત્ર ભાવ કહેવો, પૂર્ણ રસ નહીં.
પણ આ દલીલ સાથે શું બધા સહમત થાય? શું માતાનો પોતાના બાળક માટેનો પ્રેમ ઓછો ઉત્કટ હોય છે, કે કોઈ ભક્તનો ભગવાન માટેનો પ્રેમ ઓછો તીવ્ર હોય છે? એવું તો કેમ કહેવાય?
બરાબર, આ જ સામો પ્રશ્ન ઊભો થયો. ઘણા વિચારકોએ માન્યું કે ના ભાઈ, સંતાન પ્રત્યેનો વાત્સલ્ય ભાવ કે ઈશ્વર પ્રત્યેનો ભક્તિભાવ પણ એટલો જ તીવ્ર, એટલો જ ઊંડો અને એટલો જ ચિત્તને ભીંજવી દેનારો હોઈ શકે છે.
હા, બિલકુલ.
અનુભૂતિની તીવ્રતા તો વ્યક્તિ અને સંદર્ભ પર આધાર રાખે છે. આ માન્યતાના ભેદને કારણે અને ખાસ કરીને તમે જુઓ તો મધ્યકાલીન ભક્તિ આંદોલનનો જે પ્રભાવ પડ્યો,
હા એ બહુ મોટો પ્રભાવ હતો.
એના હેઠળ વત્સલ અને ભક્તિ રસને સ્વતંત્ર રસ તરીકે સ્વીકૃતિ મળવા લાગી.
એટલે કે સમાજ અને સંસ્કૃતિમાં જે પરિવર્તન આવ્યું એની પણ અસર રસની વિભાવના પર પડી?
ચોક્કસ. તમે વૈષ્ણવ ભક્તિ પરંપરા જુઓ, ખાસ કરીને બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ, વ્રજભૂમિના કવિઓ,
સૂરદાસ, મીરાબાઈ,
હા, એમણે કૃષ્ણ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિને અત્યંત મહત્વ આપ્યું. કૃષ્ણને પ્રેમી તરીકે ભજ્યા એટલે મધુર ભાવ, મિત્ર તરીકે ભજ્યા સખ્ય ભાવ, પુત્ર તરીકે ભજ્યા વાત્સલ્ય ભાવ. હવે આ જે દિવ્ય રતિ હતી એને વ્યક્ત કરવા માટે શૃંગાર શબ્દનો પેલો રૂઢ અર્થ, જે થોડો કામભાવ સાથે જોડાયેલો હતો, એ એમને યોગ્ય ન લાગ્યો.
બરાબર છે.
આપિત કર્યો. એ જ રીતે સૂરદાસ જેવા કવિઓએ બાળકૃષ્ણના વર્ણનો દ્વારા વત્સલ રસને તો જાણે અત્યંત ઊંચાઈએ પહોંચાડી દીધો.
હા, એ પદો તો અદ્ભુત છે.
બસ આમ વત્સલ અને ભક્તિરસને સાહિત્યિક પરંપરામાં એક મજબૂત સ્થાન મળી ગયું.
આખી ચર્ચા પરથી મને લાગે છે એ સ્પષ્ટ થાય છે કે રસની સંખ્યાનો મુદ્દો કોઈ ગણિતના દાખલા જેવો નથી કે જેનો એક જ સાચો જવાબ હોય.
ના, બિલકુલ નથી.
એ તો સમય, સમાજ, સંસ્કૃતિ અને વિદ્વાનોની દૃષ્ટિ સાથે બદલાતો રહ્યો છે, વિકસતો રહ્યો છે. આપણું કાવ્યશાસ્ત્ર આ બાબતે ઘણું ખુલ્લું રહ્યું છે, નહીં? નિષ્કર્ષ તરફ.
બિલકુલ. આ તો ભારતીય ચિંતન પરંપરાની સુંદરતા છે. તે જીવંત છે. સંવાદ માટે તેમાં હંમેશા અવકાશ રહ્યો છે. તમે જુઓ, માનવ સમાજ અને તેની ભાવનાઓ ક્યારેય સ્થિર નથી હોતા.
સાચી વાત.
સમય જતાં કેટલાક ભાવો વધુ પ્રબળ બને, કેટલાકનું મહત્વ કદાચ ઘટે અને કદાચ નવા ભાવો પણ ઉદ્ભવે.
જેમ કે કદાચ આજના સમયમાં દેશભક્તિની ભાવના, રાષ્ટ્ર માટે ગૌરવ, સમર્પણ, બલિદાનની ભાવના.
હા,
આ કેટલી શક્તિશાળી અને વ્યાપક ભાવના છે. શું તેને વીરરસમાં સમાવી શકાય કે પછી તેને એક નવા સ્વતંત્ર રસ તરીકે જોવાની જરૂર છે? શું લાગે છે?
આ એક ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે. દેશભક્તિ ગીતો સાંભળીને કે ફિલ્મો જોઈને જે જુસ્સો ને જે ભાવ અનુભવાય છે તે પરંપરાગત વીરરસ, જે મુખ્યત્વે યુદ્ધ કે દાન સાથે જોડાયેલો હતો, એનાથી કદાચ થોડું અલગ લાગે છે. એ જ રીતે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, પહેલાના કાવ્યશાસ્ત્રમાં પ્રકૃતિને મુખ્યત્વે ઉદ્દીપન વિભાવ ગણતા.
ઉદ્દીપન વિભાવ એટલે?
એટલે કે નાયક નાયિકાના ભાવોને જગાડનાર, ઉદ્દીપ્ત કરનાર પરિબળ.
અચ્છા.
પણ આજે ઘણા કવિઓ પ્રકૃતિને જ કેન્દ્રોમાં રાખીને લખે છે, એના સૌંદર્યનું, ભવ્યતાનું, શાંતિનું નિરૂપણ કરે છે.
હા, એવું ઘણું સાહિત્ય છે.
તો આવા શુદ્ધ પ્રકૃતિ વર્ણનમાં કયો રસ રહેલો છે? શું તે શૃંગાર ગણાય ભરતમુનિની વ્યાપક વ્યાખ્યા મુજબ, કે પછી તેને શાંત કે અદ્ભુત રસમાં સમાવી શકાય, કે પછી કોઈ નવો પ્રકૃતિ રસ વિચારવો પડે?
ખરેખર વિચારવા જેવું છે.
આ બધું એ જ બતાવે છે કે રસની વિભાવના આજે પણ પ્રસ્તુત છે અને તેના પર નવેસરથી વિચાર થઈ શકે છે.
સાચી વાત. પરંપરા જીવંત ત્યારે જ રહે જ્યારે તે નવા પ્રવાહોને સમાવી શકે અને નવા પ્રશ્નોના જવાબ શોધવાની કોશિશ કરે, સમજણ વ્યક્ત કરે. પણ હવે એક મૂળભૂત સવાલ પર આવીએ. આપણે આટલી બધી વાત કરી, 8 રસ, 9 રસ, 10 કે 11 રસ,
હા,
શૃંગાર, કરુણ, વીર, શાંત, ભક્તિ, આ બધાના ભાવ અલગ, અનુભવ અલગ. પણ ઘણીવાર એવું કહેવાય છે કે અંતે તો બધા રસોનો અનુભવ આનંદ સ્વરૂપ જ છે.
હા, એમ કહેવાય છે.
રસ એટલે જ આનંદ. જો બધાનો અંતિમ અનુભવ આનંદ જ હોય તો પછી આટલા બધા ભેદ શા માટે પાડ્યા? અને બીજો સવાલ એ કે કરુણ રસમાં રડવાનું આવે, ભયાનક રસમાં ડર લાગે, ભીભત્સ રસમાં ઘૃણા થાય, એમાં આનંદ ક્યાંથી આવ્યો? હા, થોડું સમજાવો. દાર્શનિક પ્રશ્ન.
હા, આ ખૂબ જ ગહન અને મહત્વનો પ્રશ્ન છે, રસના મૂળ સ્વરૂપ વિશેનો પ્રશ્ન છે. અને હા, એ વાત સાચી છે કે ભારતીય કાવ્યશાસ્ત્રમાં રસનો અંતિમ અનુભવ આનંદમય જ માનવામાં આવ્યો છે.
તો પછી પેલું દુઃખ, ભય, ઘૃણા?
હા, એ સમજાવું. પણ પહેલાં એ સમજીએ કે અહીં આનંદ શબ્દને આપણે રોજિંદા સુખ કે હર્ષના અર્થમાં નથી લેવાનો.
અચ્છા.
અહીં આનંદ એટલે ચિત્તની એક એવી તન્મય અવસ્થા, એક એવી સમાધિ જેવી સ્થિતિ જેમાં આપણે આપણા રોજિંદા હુંપણાને, આપણા સુખ દુઃખને ભૂલી જઈએ છીએ અને કાવ્ય કે નાટકના ભાવ સાથે એકરૂપ થઈ જઈએ છીએ. એ એક અલૌકિક વિશિષ્ટ પ્રકારનો આસ્વાદ છે.
પણ કરુણમાં જે દુઃખનો અનુભવ થાય છે એનું શું? એ તો થાય છે ને?
થાય છે. પણ કરુણ રસમાં જે દુઃખ કે શોકનો ભાવ છે તે વાસ્તવિક જીવનના દુઃખ જેવો નથી હોતો. એમાં ફરક છે.
શું ફરક?
વાસ્તવિક જીવનનું દુઃખ આપણને પીડા આપે છે, આપણે તેનાથી દૂર ભાગવા માંગીએ છીએ. જ્યારે કાવ્ય કે નાટકમાં કરુણ રસનો અનુભવ કરતી વખતે આપણે પાત્રના દુઃખ સાથે સહાનુભૂતિ અનુભવીએ છીએ, આપણું હૃદય પીગળે છે, આંખમાં આંસુ પણ આવી જાય.
હા,
તી હોય છે, એક પ્રકારનો આસ્વાદ હોય છે. આપણે એનાથી ભાગવા નથી માંગતા, પણ એમાં ડૂબેલા રહેવા માંગીએ છીએ.
ખરું છે.
આ જ રસનો ચમત્કાર છે. તે લૌકિક દુઃખથી પર છે, એટલે એ પણ આસ્વાદ્ય બને છે.
એટલે એમ કહી શકાય કે આનંદના પણ જુદા જુદા રંગ કે સ્વાદ હોય છે. જેમ પેલું ભોજનનું ઉદાહરણ છે, ગળ્યો, ખાટો, તીખો, કડવો, બધા સ્વાદ જુદા છે, પણ અંતે તો ભોજનનો એકંદર આનંદ જ મળે છે.
મંદસ્મિત સાથે બરાબર એ જ રીતે તમે સરસ સરખામણી કરી. જેમ ભોજનના છ રસ સ્વાદ જુદા હોવા છતાં આખરે તૃપ્તિ અને આનંદ આપે છે, તેમ કાવ્યના નવ કે તેથી વધુ રસ, દરેકનો આસ્વાદ વિશિષ્ટ હોવા છતાં અંતિમ અનુભૂતિ એક પ્રકારની અલૌકિક તન્મયતા અને આનંદ જ છે.
એટલે શૃંગારનો આનંદ જુદો, વીરનો આનંદ જુદો.
હા, શૃંગારનો આનંદ વીરના આનંદથી જુદો છે, વીરનો આનંદ શાંતના આનંદથી જુદો છે, અને શાંતનો આનંદ કરુણના આનંદથી પણ જુદો છે. પણ છેવટે તે બધા રસ છે, એટલે કે આસ્વાદ્ય છે.
અને આ ભેદનું કારણ શું? જો મૂળ અનુભવ આનંદ જ હોય તો આ ભેદ કેમ?
આ ભેદનું કારણ છે તેમની ઉપાદાન સામગ્રીમાં રહેલું ભેદ.
ઉપાદાન સામગ્રી
એટલે કે જે સ્થાયી ભાવ છે, રતિ, શોક, ઉત્સાહ, શમ વગેરે, અને તેને પોષનારા જે વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવો છે, તે દરેક રસ માટે જુદા જુદા છે.
બરાબર.
આ જુદી જુદી સામગ્રીને કારણે આસ્વાદનો રંગ કે સ્વાદ જુદો બને છે. આ વાતને અભિનવ ગુપ્ત અને તેમના પછીના કવિ કર્ણપુર જેવા આચાર્યો વધુ ઊંડાણથી સમજાવે
છે.
તેઓ કહે છે કે મૂળભૂત રીતે તો એક જ મહારસ છે.
મહારસ?
હા, મહારસ. આ મહારસ શુદ્ધ સત્વગુણમય છે, રજોગુણ અને તમોગુણની ઉપાધિઓથી મુક્ત છે, અને તે ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. આ જ મૂળભૂત કાવ્યાનંદ છે.
તો પછી આ શૃંગાર, કરુણ, વીર વગેરે શું છે, એ અલગ કેમ?
અભિનવ ગુપ્ત અને કર્ણપુરના મતે રતિ, શોક, ઉત્સાહ જેવા જે સ્થાયી ભાવો છે એ ઉપાધિઓ છે.
ઉપાધિઓ?
હા, ઉપાધિ એટલે કે લિમિટિંગ ફેક્ટર કહી શકો, અથવા તો એક માધ્યમ જેના દ્વારા પેલું મૂળ મહારસ વ્યક્ત થાય છે.
ઉદાહરણ આપીને સમજાવશો?
ચોક્કસ. જેમ એક જ સફેદ સૂર્યપ્રકાશ હોય, પણ એ જુદા જુદા રંગના કાચમાંથી પસાર થાય અથવા જુદી જુદી વસ્તુઓ પર પડીને પરાવર્તિત થાય, તો આપણને લાલ, લીલો, પીળો એમ જુદા જુદા રંગનો દેખાય છે ને?
હા, બરાબર.
બસ એ જ રીતે મૂળ એક જ આનંદ તત્વ, આ રતિ, શોક, ઉત્સાહ જેવી ભાવોરૂપી ઉપાધિઓ એટલે કે માધ્યમો દ્વારા પ્રગટ થતું હોવાથી શૃંગાર, કરુણ, વીર જેવા જુદા જુદા રસ તરીકે અનુભવાય છે. એટલે ભેદ માત્ર ઉપાધિનો છે, માધ્યમનો છે, મૂળ તત્વનો નહીં. મૂળ તત્વ તો એક, અખંડ, આનંદમય જ છે.
આ તો ખરેખર રસના સ્વરૂપ વિશેની એક અત્યંત ઊંડી અને સુંદર સમજૂતી છે, વિવિધતામાં એકતા. તો આજના આપણા આ રસપ્રદ ચર્ચા સત્રના મુખ્ય તારણો શું રહેશે? શ્રોતાઓ માટે શું યાદ રાખવા જેવું છે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય તારણો આપણે કાઢી શકીએ પહેલું એ કે ભારતીય કાવ્યશાસ્ત્રમાં રસની સંખ્યા કોઈ નિશ્ચિત કે પથ્થરની લકીર નથી.
હા, એ તો સ્પષ્ટ થયું.
ભરત મુનિના 8 રસથી શરૂ થયેલી આ યાત્રામાં શાંત રસ ઉમેરાયો અને પછી વત્સલ, ભક્તિ જેવા રસો પર પણ ગંભીર વિચારણા થઈ અને તેમને સ્થાન મળ્યું. આ દર્શાવે છે કે આ એક ગતિશીલ અને વિકસતી વિભાવના છે.
બરાબર. બીજું તારણ એ કહી શકાય કે કોઈ પણ ભાવ રસ બની શકે કે નહીં તેના માટે અમુક ચોક્કસ માપદંડ છે.
હા,
જેમ કે તે ભાવ મૂળભૂત અને સ્થાયી પ્રકૃતિનો હોવો જોઈએ, ક્ષણિક વ્યભિચારી ભાવ નહીં.
અને બીજું,
અને તેમાં ભાવકને તન્મય કરવાની, ચિત્તને દ્રવિત કરવાની ઉત્કટતા અને વ્યાપકતા હોવી જોઈએ. આ માપદંડોને કારણે જ સૂચાયેલા ઘણા નવા રસોને વ્યાપક સ્વીકૃતિ મળી નથી.
અને ત્રીજું, જે મને લાગે છે કે સૌથી મહત્વનું છે,
હા,
ભલે આપણે શૃંગાર, કરુણ, વીર એમ જુદા જુદા રસોની વાત કરીએ અને તેમનો આસ્વાદ પણ વિશિષ્ટ રીતે અનુભવીએ, પણ તાત્વિક દ્રષ્ટિએ રસનો મૂળ અનુભવ એક, અખંડ અને આનંદમય છે.
અલૌકિક આસ્વાદરૂપ
શોક જેવી ભાવોરૂપી ઉપાધિઓ કે માધ્યમો દ્વારા અલગ અલગ રૂપે પ્રગટ થાય છે. આમ વિવિધતામાં એકતા એ ભારતીય રસ સિદ્ધાંતનું હાર્દ છે.
ખૂબ સરસ. આ ત્રણેય મુદ્દા રસની સંખ્યા અને તેના સ્વરૂપ વિશેની આપણી સમજને વધુ સ્પષ્ટ અને ઊણી બનાવે છે.
આ બધી ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ.
જરૂર.
આપણે જોયું કે રસની વિભાવના સમય અને સંસ્કૃતિ સાથે વિકસી છે. આજે આપણે અત્યંત ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ.
હા, એ તો છે જ.
વર્ચ્યુઅલ રિયાલિટી છે, સોશિયલ મીડિયા છે, ઓનલાઈન ગેમિંગ છે. આ બધા માધ્યમો નવા પ્રકારના અનુભવો અને નવી ભાવનાઓ જન્માવી રહ્યા છે.
બરાબર.
ક્યારેક અત્યંત જોડાણનો ભાવ અનુભવાય, ક્યારેક ગાઢ એકલતા લાગે, ક્યારેક કોઈ ઓનલાઈન સમુદાય સાથે તાદાત્મ્ય લાગે, તો ક્યારેક ડિજિટલ દુનિયાની માયાજાળ પ્રત્યે નિર્વેદ પણ જાગે.
હા, આ બધા અનુભવો બહુ સામાન્ય છે આજે.
તો પ્રશ્ન એ થાય કે શું આ નવા સંદર્ભોમાં કોઈ નવા રસની સંભાવના રહેલી છે, કે પછી આપણી પરંપરાગત 9 કે 10 કે 11 રસોની જે વ્યવસ્થા છે એ જ આ નવા અનુભવોને પણ સમાવી લેવા માટે પૂરતી છે?
રસપ્રદ પ્રશ્ન છે.
આ પ્રશ્ન ભવિષ્યના અભ્યાસીઓ અને ચિંતકો માટે ખુલ્લો છે, જેના પર વધુ મંથન થઈ શકે.
શાંત સંગીત સાથે આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.